અમેરિકાથી લીનાબેન, તમારો સવાલ છે કે મારા આત્માનું સ્વરૂપ છે અપરિગ્રહ, છતાં મારા આત્માએ સચેત અચેત અને મિશ્ર પરિગ્રહ ભેગો કરી કરાવી ગાઢા કર્મ ઉપાર્જન કર્યા છે. તો 9 પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છોડવાની મને શક્તિ આપો, શક્તિ આપો, આ મને સમજાવો. ઓકે, લીનાબેન, આમ તો પરિગ્રહનો અર્થ સંગ્રહ થાય, પણ 10 વૈકાલિક આગમમાં કહ્યું છે કે રાગ વૃત્તિથી, મોહ મમત્વ બુદ્ધિથી પૌદ્ગલિક પદાર્થોનો સંગ્રહ કરવો, જરૂરિયાતથી પણ ક્યારેક વધારે પદાર્થો ભેગા કરવા અને તીવ્ર મમત્વ ભાવથી તેને સંભાળવા, એની માવજત કરવી, તે પદાર્થોમાં આસક્તિ રાખવી, મૂર્છા રાખવી, એનું નામ પરિગ્રહ છે. પરિગ્રહના મુખ્ય 2 પ્રકાર મુખ્ય બતાવ્યા છે, દ્રવ્ય પરિગ્રહ અને ભાવ પરિગ્રહ. દ્રવ્ય એટલે બાહ્ય પરિગ્રહ અને ભાવ એટલે અભ્યંતર પરિગ્રહ. બાહ્ય પરિગ્રહમાં મુખ્ય રૂપે સચિત અને અચિત એ દ્રવ્યનો પરિગ્રહ કરાય અને આથી એને દ્રવ્ય પરિગ્રહ પણ કહેવાય. અને દ્રવ્ય આત્માથી ભિન્ન બહારના પદાર્થ છે એટલે એને બાહ્ય પરિગ્રહ પણ કહેવાય. અને ભાવ પરિગ્રહમાં, અભ્યંતર પરિગ્રહમાં 4 કષાય, હાસ્ય વગેરે 9 કષાય, મિથ્યાત્વ વગેરે બધું થઈને 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ બતાવ્યા છે. બાહ્ય પરિગ્રહમાં ધન ધાન્ય 9 પ્રકારની વસ્તુઓ ગણાય છે. આપણે વંદિતું સૂત્રમાં બોલીએ છીએ ને, ધન ધન ખિત્તવતુ રૂપ સુવર્ણે કુવ્ય પરિમાણે દુપ્પયે ચૌપયમે પડિકમે દેશ્યમ સર્વમ. તો ધન એટલે રૂપિયા પૈસા વગેરેનો પરિગ્રહ, ધાન્ય અનાજનો પરિગ્રહ, ક્ષેત્ર એટલે ભૂમિ જમીન ઘર મકાન વગેરેનો પરિગ્રહ, વસ્તુ એટલે ગૃહસ્થને ઉપયોગી હોય એવી દરેક પ્રકારની અનેક પ્રકારની સાધન સામગ્રી વસ્તુ, રૂપે એટલે રૂપું ચાંદી સુવર્ણ સોનું, એમાં રત્નો હીરા માણેક બધું આવી ગયું, કુપ્ય એટલે અન્ય બધી ધાતુઓ એ સિવાયની, દ્વિપદ એટલે 2 પગવાળા મનુષ્ય પક્ષી નોકર ચાકર રથ ગાડી એ બધું 2 પગમાં આવી જાય દ્વિપદ, અને ચતુષ્પદ એટલે 4 પગવાળા હાથી ઘોડા ગાય ઊંટ ભેંસ આદિ પશુ, આ બધું મુખ્ય આ 9 પ્રકારમાં બધા પ્રકારની વસ્તુઓનો સમાવેશ શાસ્ત્રકાર મહર્ષિઓએ કરી દીધું છે. એટલે સંગ્રહ કરવા યોગ્ય આ બાહ્ય પરિગ્રહ 9 પ્રકારનો આપણને બતાવ્યો, બરાબર. હવે અભ્યંતર પરિગ્રહ જુઓ. જેવી રીતે સંગ્રહ કરેલી વસ્તુઓ ઉપર આસક્તિ મોહ રહે છે, મારાપણાનું મમત્વ રહે છે, એવી રીતે આત્માની અંદર જે આત્મભિન્ન વસ્તુઓ, આત્માથી ભિન્ન વસ્તુઓ હોવા છતાં પણ આપણે સંગ્રહ કરીને રાખી છે, જેવી રીતે રાગ દ્વેષ કષાય વિષય વાસનાની વૃત્તિ મિથ્યાત્વ કદાગ્ર હાસ્ય વગેરે 9 કષાય, કર્મ યશ પ્રતિષ્ઠા ઈચ્છા વસ્તુ પાસે ન હોવા છતાં પણ લાલસા આસક્તિ વગેરે 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ બતાવ્યો છે. ક્લેશ કષાય મિથ્યાત્વ રાગ દ્વેષ હાસ્યાદિ 9 કષાય આ બધા કર્મ છે. આવું કર્મ જે આત્માથી ભિન્ન, કર્મના પરમાણુ આત્માથી ભિન્ન છે, જળ પદાર્થ છે, બાહ્ય જળ પદાર્થ છે, કર્મણ વર્ગણાના પૂદગલ પરમાણુ સ્વરૂપ છે અને એને આપણે આપણું જ સ્વરૂપ માની લીધું, એ ભાવ પરિગ્રહ છે. રાગયુક્ત આપણો પ્રેમપૂર્ણ સ્વભાવ હોય, સ્નેહથી ભરેલો પ્રેમપૂર્ણ સ્વભાવ એને માની લેવો, રાગવાળા સ્વભાવને સ્નેહથી ભરેલો પ્રેમપૂર્ણ સ્વભાવ માની લેવો, અને એના માટે અનુસાર એને અનુસાર માયા કપટ કરવું, લોભ કરવો, એ રીતે દ્વેષવૃત્તિ હોય તો દ્વેષવૃત્તિના કારણે ક્રોધ માનની પ્રવૃત્તિ એને જ પોતાનો સ્વભાવ માની લેવો, આ રીતે કસાયો ઉપર પણ મમત્વ થઈ જાય છે આપણને. એના એના પર મમત્વ, મારાપણાની બુદ્ધિ ઉત્પન્ન કરવી, પછી એમાં મોટાઈ પણ માનવું, અભિમાન કરવું, આ બધા અભ્યંતર પરિગ્રહ છે. આપણે કહે ને, હા મારો તો સ્વભાવ ઘણો ક્રોધી છે અને એ જ સારું છે, એને સારો માની લીધો ક્રોધવાળા સ્વભાવને. થોડો ક્રોધ ના રાખવું, થોડી આંખો લાલ ન કરવું, ન દેખાડવું, થોડી ધાકધમકીથી ન બોલવું તો લોકો મને કાંઈ ગણે જ નહીં, પાંચની વચમાં મારી કિંમત ઘટી જાય, એ રીતે આપણે ક્રોધના ઉપર આપણે મમત્વ કરી દીધું કે સારું છે, ક્રોધ કરું છું એ સારું છે, તો એ આત્માથી ભિન્ન છે અને એ અભ્યંતર પરિગ્રહ થઈ ગયો આત્મા પર. એ રીતે સમજો, માન માયા લોભ એના વિષયમાં પણ એ જ રીતના વિચારવાનું કે હાલ જમાનો એવો છે, બહુ સીધા સરળ સાદા બનીને ચાલવામાં મજા નથી, નહીં તો લોકો બનાવી જાય, થોડા માયાવી કપટી તો રહેવું જ જોઈએ, થોડું માન પાન મોટાઈ પણ તો બતાવવું જ જોઈએ, તો જ લોકો અમારી સામે નમીને ચાલે. આ બધા શું છે? અભ્યંતર પરિગ્રહ. એ રીતના હાસ્ય હાસ્ય વગેરે નો કસાયના સ્વભાવને પણ આપણે સારું માની લીધું, મારો સ્વભાવ બહુ હસમુખો વિનોદી છે, હું તો હજારોને હસાવું છું, ઘણો સારો સ્વભાવ છે. તો આપણે આવી હાસી મસ્કરી કરવાના ભાવને પણ સારો માનીને એને ટકાવવા, આપણે રમૂજી ટૂચકાઓ વાંચીએ, મનોરંજનના પુસ્તકો વાંચીએ, આપણો હાસ્યમય સ્વભાવ કાયમ રહી જાય એના માટે આપણે પ્રયત્નશીલ રહીએ. આ બધો અભ્યંતર પરિગ્રહ. કોઈનામાં મિથ્યાત્વ, જ્ઞાન, વિપરીત જ્ઞાન, વિપરીત શ્રદ્ધા, અને એને પણ સારું માને, સારું જ મારી ધર્મ પર શ્રદ્ધા નથી, નકામ તપ તપસ્યા કરીને શરીરને સુકાઈ દેવું, એના કરતાં હું તો હંમેશા ખાઈ પીને મસ્ત મોટો તાજો તગડો રહું અને એમાં બહુ મજા છે. આ ભાવ અભ્યંતર પરિગ્રહ. કોઈ કોઈ એવા બી હોય અજ્ઞાનતાને જ સારી માને, સારું જ અમે મૂર્ખ છીએ, ભણેલા નથી, સારું છે, કોઈ અમને પરેશાન કરવા તો નહીં આવે, કોઈ સવાલ પૂછવા, કોઈ લખાવવા માટે તો નહીં આવે, હિસાબ કિતાબ કરાવવા તો નહીં આવે, કોઈ કહેશે તો તને ભણાવીએ શીખવાડીએ, કે ના ના શીખીને શું કામ છે, એમ ભણેલાને મરવાનું છે ને અભણને મરવાનું છે, તો શું કામ નકામું મગજ ખરાબ કરવું. આમ પોતાના અજ્ઞાનને પણ સારું માને, એને પોષે. આ બધા અભ્યંતર પરિગ્રહ. હવે વિચારી જુઓ, આ તો બે ચાર ઉદાહરણ આપ્યા છે, આવા કેટલા અભ્યંતર પરિગ્રહને આપણે પોષી રહ્યા છીએ. આ સંસાર છે, અનંત જીવ છે, આથી તમને બધા પ્રકારના જીવો મળશે. આવા મહા અભ્યંતર પરિગ્રહી જે પોતાના કસાય, મિથ્યાત્વ, અજ્ઞાન વગેરે કર્મોને પણ સારા માને છે, છોડવા નથી ઈચ્છતા, અરે જે કર્મ હોય, ત્યાગ કરવા યોગ્ય તત્વ હોય, ક્ષય કરવા યોગ્ય હોય, ખપાવવા લાયક હોય, એને પણ સારા માનીને, રાગથી પોતાના માનીને જીવ અજ્ઞાનતાવશ એને પણ સારા માનીને એમાં મસ્ત રહે છે. આ અભ્યંતર આંતરિક પરિગ્રહ છે. તો બાહ્ય પરિગ્રહ એટલો નુકસાનકારક નથી જેટલો અભ્યંતર પરિગ્રહ છે. બાહ્ય પરિગ્રહને તો છોડીને દીક્ષા લેવાવાળા મુમુક્ષુ ભાગ્યશાળી છે, પરંતુ અભ્યંતર પરિગ્રહ છોડવો ખૂબ જ ખૂબ જ ખૂબ જ મુશ્કેલ છે. પરિગ્રહની કોઈ સીમા નથી. છે કોઈ સીમા, કોઈ મર્યાદા? સુનિશ્ચિત છે કે અમુક વસ્તુનો જ પરિગ્રહ થઈ શકે અને અમુક વસ્તુનો પરિગ્રહ ન થઈ શકે? ના, પરિગ્રહને માટે વસ્તુ મોટી હોય કે નાની હોય, સામાન્ય હોય કે વિશેષ હોય, તુચ્છ હોય કે કિંમતી હોય, એનાથી કોઈ સંબંધ નથી. સામાન્યથી સામાન્ય, તુચ્છ અને ન ગણી શકાય એવી વસ્તુ પર પણ મમત્વ, મોહ ઉત્પન્ન થઈ શકે છે. આ અભ્યંતર પરિગ્રહ જ મારી નાખે છે. કેટલી વસ્તુનું હોવું, કેટલી વસ્તુનું ન હોવું, બંને સ્થિતિમાં રાગ થઈ શકે. પાછો બંને સ્થિતિમાં રાગનો અભાવ પણ હોઈ શકે. બંને સ્થિતિને વિચારો. એકમાં વસ્તુ છે અને રાગ ખૂબ છે, તો પણ જીવ ડૂબી ગયો સમજવો. અને વસ્તુના અભાવમાં પણ જો મોહ વધારે છે તો પણ ડૂબી ગયો સમજો. હંમેશા સંસારી જીવો આશા લઈને બેઠા છે. આશા રાખે છે કે ભવિષ્યમાં ચોક્કસ મળશે, આજ નહીં તો કાલ, એક દિવસ તો જરૂરથી મળશે. આમ આશામાં પણ આસક્તિ રાખીને બેઠા છે. વિચારો, વસ્તુના અભાવમાં પણ અજ્ઞાનમૂલક કેટલી મૂર્છા છે. એવી સ્થિતિમાં આયુષ્યનો બંધ પડે તો કઈ ગતિ થાય? ઉમા સ્વાતિ મહારાજ તત્વાર્થાધિગમ સૂત્રમાં કહે છે કે બાહ્યારંભમ પરિગ્રહત્વમ ચ નારકસ્ય આયુષ. અતિશય આરંભ અને અત્યંત પરિગ્રહના સંગ્રહથી નરક ગતિનું આયુષ્ય બંધાય છે. ખ્યાલ આવ્યો? અને અત્યંત અલ્પ આરંભ હોય, અલ્પ સમારંભ હોય, અલ્પ પરિગ્રહ હોય અને એ પ્રમાણે સ્વભાવની સરળતા હોય તથા મૃદુતાથી જીવ મનુષ્ય ગતિને યોગ્ય આયુષ્ય કર્મ બાંધે છે. આ પ્રમાણે નરક ગતિ, મનુષ્ય ગતિ યોગ્ય બંને પ્રકારની ગતિના મનુષ્યનો, બંને પ્રકારની ગતિનો આયુષ્યનો આધાર પરિગ્રહની ન્યૂનતા અને અધિકતા ઉપર આધાર રાખે છે. આ પરિગ્રહના સંગ્રહ અને આસક્તિના કારણે અનેકના જન્મ બગડ્યા છે, અનેકની ભાવ પરંપરા બગડી છે. સામાન્ય રીતે જે દરેક જીવો દુઃખથી તો ડરે, અને જે દુઃખથી ડરે એ પાપથી ડરે, એને ચાલો આર્ય કહીએ, પણ સંસારના સુખ જે સૌથી મોટું પાપ છે, તો સંસારના સુખથી ડરે તે જૈન કહેવાય. હવે જો જૈનત્વનો વિકાસ થશે તો સંસારના સુખની લાલસા ઓછી થશે. તેના માટે, સંસારના સુખ માટે જ થતા પરિગ્રહ ઉપર પણ કાપ મુકાશે. આપણી વૃત્તિની અંદર સાંસારિક સુખની કામના ઓછી કરવી ખૂબ જરૂરી છે, અને એના માટે સાચા આત્મિક સુખની ઝાંખી કરવી પડે. શોર્ટમાં, પ્રવૃત્તિમાં 18 પાપ સ્થાનકોનો ત્યાગ એ વૃત્તિની 16 સંજ્ઞાના નાશ માટે છે. હું વારંવાર કહું છું, 18 પાપ સ્થાનકોમાંથી પાછા હટવાનું છે. એ કામ પહેલું જ કરવાનું છે. એ પાપ સ્થાનકમાંથી પાછા હટતા 16 સંજ્ઞાનો નાશ થતો જશે. એમાં પરિગ્રહ સંજ્ઞાનો નાશ થાય તો પરિગ્રહનું પાપ પણ બંધ થઈ જાય. અને એટલે જ કહ્યું છે કે 9 પ્રકારનો બાહ્ય પરિગ્રહ અને 14 પ્રકારનો અભ્યંતર પરિગ્રહ છોડવાની મને શક્તિ આપો, શક્તિ આપો. This audio is by Subodhi Masalia. My contact number is 8850088567. બેન, તમારો સવાલ છે કે સ્નાત્ર પૂજામાં ભગવાનની પ્રતિમા નીચે પૈસા મૂકવાનો રિવાજ છે તે શા માટે છે? બરાબર બેન, સ્નાત્ર પૂજા એ ઇન્દ્ર વગેરે દેવોએ મેરુગીરી ઉપર કરેલા તીર્થંકર પરમાત્માના જન્મ મહોત્સવનું અનુકરણ છે. ઓકે, જ્યારે તીર્થંકરનો જન્મ થાય છે ત્યારે જૃંભકા દેવો રાજાના રાજભવનમાં ધન, ધાન્ય, વસ્ત્ર, સુવર્ણ, રત્ન એ બધાની વૃદ્ધિ કરીને તીર્થંકરના જન્મના વધામણા કરે છે. તેવી રીતે રાજાને ત્યાં રાજ્યનો વારસદાર જન્મે ત્યારે અન્ય રાજાઓ, મિત્ર રાજાઓ હોય, રાજ્યના શ્રેષ્ઠીઓ હોય, અમુક નગરજનો હોય, એ બધા રાજાને ત્યાં સોનું, રૂપું, નાણું એ બધું વધામણા રૂપે મોકલે છે પુત્રનો જન્મ થાય ત્યારે. એવી જ રીતના આ સ્નાત્ર મહોત્સવ એટલે તીર્થંકરના જન્મ મહોત્સવની ઉજવણી આપણે કરીએ છીએ, જે દેવો કરે છે એનું આપણે અનુકરણ કરીએ છીએ. તો તીર્થંકરના જન્મ મહોત્સવ ઉજવતા પહેલાં આપણે ભગવાનની પ્રતિમા નીચે પૈસા એટલે કે રૂપાનાણું એ મૂકીને ભગવાનના જન્મના વધામણા આપીએ છીએ. આપણે પ્રતિકૃતિ કરીએ છીએ અને ભગવાનના જન્મના આ રીતના આપણે વધામણા આપીએ છીએ કે પ્રતિમાની નીચે રૂપાનાણું મૂકીએ છીએ, બાકી બીજું કાંઈ નથી. ઓકે, અને પાટલા પર ને બધે પૈસા શું કામ મૂકીએ છીએ? આપણા ધર્મમાં એવું નથી, એમ નથી. વસ્તુ આખી અલગ છે. જેમ તમે ભંડાર પર સાધ્યો કરો છો ને, ચોખા ચડાવો છો, પૈસા મૂકો છો, ફળ મૂકો છો, નિવેદ મૂકો છો, એ જ રીતના પાટલા પર ને એના પર કરીને મૂકવાનું છે. બીજું કંઈ નવું નથી કરવાનું, પણ એમાં એની પાછળમાં આખું હાર્દ અલગ છે. વર્ષો વર્ષો પહેલાં, હજારો વર્ષ પહેલાં આ પૈસાની લેવડ દેવડ નહોતી. પૈસા હતા નહીં, વસ્તુના બદલામાં વસ્તુ લેતા આપતા હતા. એક જણને ત્યાં ઘઉં વધારે પાકે છે, એકની પાસે ઘઉં વધારે છે તો બીજાને આપીને એમાંથી પોતાની જરૂરી વસ્તુ કે બીજા ચોખા જોતા હોય કે માટલું જોતું હોય કે કોઈ બીજી વસ્તુઓ જોતી હોય એ એકબીજાને જેની પાસે જે વસ્તુ વધારે હોય એ આપે અને બીજી વસ્તુ લઈ આવે. આમ વસ્તુ વસ્તુની લેવડ દેવડ થતી હતી. એવી રીતના જે પૂજારી હોય, એટલે પહેલાં પગાર તો હતા નહીં, અને સૌથી પહેલાં તો શ્રાવકો જ બધે આ કામ કરતા હતા, દેરાસરમાં પ્રતિમાનું અભિષેક આ તે બધું. પણ ધીમે ધીમે પછી એ શિથિલતા આવી અને પછી પૂજારીઓ રાખવાની શરૂઆત થઈ. પણ પૂજારીને આપવું છું એટલે જે આવે એ, જેની પાસે જે હોય, કોઈની પાસે ચોખા હોય તો ચોખા મૂકી જાય, બીજું અનાજ હોય, મગ હોય, ચોખા હોય, જે બી અનાજ હોય, કોઈ વસ્તુ હોય, એ બધા મૂકી જતા હતા અને એમ એમ એમાંથી એનું પૂજારીનું ભરણ પોષણ ચાલતું હતું. જે વસ્તુ વધારે આવે એ પાછી પોતે બદલીને બીજી જોતી હોય લઈ આવે, આમ બધું લેવડ દેવડનું ચાલતું હતું. એમાં ઘણું એવું બનતું કે જેના જે હોય, જેની પાસે જે વધારાનું પડ્યું હોય, થોડું ઘણું સડી ગયેલું ને એવું બી હોય તો એવું બી નાખી જતા હતા દેરાસરમાં. એટલે પછી આ નિયમ આવ્યો કે ભાઈ ઉત્તમ વસ્તુ જ ચડાવવી, ઉત્તમ વસ્તુ જ આમાં મૂકવી, એટલે લોકોને ख्याल आव्यो કે ગમે તે વસ્તુ અહીંયા નથી મૂકી દેવાની આપણે, અને આ જે વસ્તુ લોકો મૂકી જતા હતા એમાં પછી ધીમે ધીમે રૂપિયા પૈસા આવ્યા, અને પછી વસ્તુને આ બધું અનાજ બીજું બધું અનાજ જલ્દી સડી જતું હતું, જરાક ભેજ લાગે તો બી ભેજવાળું થઈ જતું હતું, અંકુરા ફૂટી જતા હતા એમાં, એટલે બીજું બધું અનાજ બંધ કર્યું અને એક અક્ષત માન્ય રાખ્યા કે એ જલ્દી એમાંથી અંકુરા ફૂટી જતા નહોતા, એટલે અક્ષતને માન્ય રાખ્યા એટલે ચોખા ચડાવવાનો રિવાજ આવ્યો, અને આ બીજું બધી વસ્તુના બદલે રૂપિયા પૈસા મૂકવાનો રિવાજ આવ્યો, કેમ કે હવે રૂપિયા પૈસાની લેવડ દેવડ ચાલુ થઈ ગઈ હતી, એટલે પગારીને પૂજારીને પણ પૈસા મળી રહે અને એનું ગુજરાન ચાલ્યા કરે. ખ્યાલ આવ્યો? એટલે આ બધો રિવાજ આમ 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 કરતાં પડ્યું છે, એક ઓલાથી નથી પડી ગયો, જેમ જેમ સુધારો થતો ગયો કે બીજા શબ્દોમાં કહો કે આજે રૂપા નાણાંનું બદલે પૈસાનું ચલણ આવતું ગયું, એ પ્રમાણે પછી બધું પૈસામાં કન્વર્ટ થતું ગયું. અને આપણે તો શ્રાવક કુળમાં તો ખાસ આચાર છે કે આટલો નાનો બાળક બી જો દેરાસર જશે તો એક ભલે રૂપિયા જેવું બી, હવે રૂપિયો થઈ ગયો, પહેલાં પાવલી હતું, પાંચિયું હતું, દસિયું હતું, તો કોઈ દી એક પાંચિયું બી મૂકીને જ દર્શન કરવાના ભંડારમાં, નાનપણથી બાળકને એ આપવાના મૂકવાના દાનના સંસ્કાર પડતા, અને નાનપણથી એ ખબર પડતું કે આપણે આ રીતના આ પૈસા આપવા માટે છે, એ ત્યાગવા માટે છે, અને આપવામાં જે આનંદ છે એ લેવામાં નથી. આ બધા સંસ્કાર બાળકમાં નાનપણથી પડતા હતા, એટલે આ બધા રિવાજો એમને એમ નથી પડ્યા, એની પાછળ ઘણું બધું થિંકિંગ છે મહાન આચાર્યોનું, અને પછી આ બધા રિવાજો પડ્યા છે. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા. માય કોન્ટેક્ટ નંબર ઇઝ 8850088567. પ્રકાશભાઈ, આપનો સવાલ છે કે આપણામાં અન્નને ફેંકવાનું મહાપાપ ગણાય છે, ને અમોએ શંખેશ્વરમાં ભગવાનને ધરાવેલી મીઠાઈ ઉકરડામાં જોઈ છે, હજારો લીટર દૂધ કેસર વગેરે અભિષેક માટે વેડફાય છે, જ્યારે કેટલાય બાળકો દૂધ વગર તરફડે છે, જીવ બચાવવા આપણે પાણી ઉકેળીને પીએ છીએ, પણ હજારો ફૂલ તોડીને ભગવાનને ચડાવીએ છીએ, ફૂલ પણ એક જીવ છે, તો આપણે ભગવાનને એમ ન કહી શકાય કે તમારે બદલે ગરીબને મીઠાઈ આપીશ, બાળકોને દૂધ આપીશ વગેરે વગેરે, આ બધું સમજાવો. પ્રકાશભાઈ, કહેવત છે કે અતિ સર્વત્ર વર્જ્યતે, કોઈ પણ વાતનો કે વસ્તુનો કે સંબંધોનો કે રિવાજોનો અતિરેક થતો હોય ત્યાં અટકવું જોઈએ. દરેક વસ્તુમાં મર્યાદા હોવી જરૂરી છે. ફળ ફૂલ નૈવેદ્ય ચડાવવાની પ્રથા બની છે, સારા આશયથી બની છે કે પૂજારીને પણ ક્યારેક કંઈક સારું ખાવાનું મળે. પહેલાં તો ક્યારેક ઘરમાં શીરો કે સુખડી થાય ને તો તહેવાર જેવું લાગે, એ સાહુકારને ત્યાં થાય, ગરીબના ઘરે તો સપના જેવું લાગે. આમ લોકોના ઘરે લિમિટેડ વસ્તુ ક્યારેક ક્યારેક બનતી, ને ક્યારેક તે નૈવેદ્ય તરીકે ધરાવાતી, જેથી કરીને પૂજારીને ક્યારેક સારું ખાવાનું મળતું, અને સાથે સાથે આપણામાં પણ ત્યાગ, અન્ન ત્યાગની ભાવના, અન્ન આપવાની ભાવના વધે, આ બધા આશય હતા. પણ અત્યારે જે બજારો મીઠાઈઓ લાવીને ધરાવાય છે તે ઘણું ખરું તો અભક્ષ જ હોય છે, તેમાં વાસી માવો વપરાવવામાં આવે, પશુઓમાંથી બનાવેલ પ્રિઝર્વેટિવ તથા ઘીની જગ્યાએ મટન ટેલો વપરાતો હોય છે. લોટ પણ કેટલા દિવસના પીસેલા હશે, જીવાત સાથે પીસાયેલા હશે, કાચી ચાસણીમાંથી બનાવેલા હશે, વળી કેટલાય દિવસની બનેલી આ મીઠાઈ પડી હશે. એટલે બજારું મીઠાઈ તો આપણે ખાવા માટે અભક્ષ્ય છે, તો દેરાસરમાં કેવી રીતે મુકાય? જો આપણે લોકો જ સમજીને કડક વસ્તુ જે બગડે નહીં ને ફેંકી દેવી ના પડે એવી વસ્તુ નૈવેદ્ય તરીકે મૂકીએ તો પૂજારીને કામ લાગે, એની પાસે વધારે ભેગી થઈ જાય, તે વસ્તુ વિનિમય કરીને બીજી જરૂરી વસ્તુ પણ મેળવી શકે. મોટા મોટા તીર્થમાં જ્યાં રોજના હજારો યાત્રાળુ આવતા હોય ને હજારો કિલો મીઠાઈઓ ચડતી હોય, પછી એને ફેંકવાનો જ વારો આવે ને? પૂજારીઓ ખાઈ ખાઈને કેટલું ખાવાના, અને આવી સાકરવાળી મીઠાઈઓ રોજ રોજ ખાય તો બિચારો બીમાર પડે. નાના ગામમાં વેચવા જાઓ તો કોણ લે, અંતે ફેંકવી જ પડે. એટલે દરેક બાજુનો વિચાર કરી, સૌ પહેલા તો ભક્તોએ પોતે જ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી વસ્તુ વેસ્ટ ન જાય એ રીતે અને એવી ટાઈપનું ફળ નૈવેદ્ય વગેરે ચડાવવું, જેમ કે ખડી સાકર છે, પતાસા છે, એવી વસ્તુ વિચારી જુઓ કે જે વસ્તુ પૂજારીને લાંબા સમય સુધી કામ લાગે અને વધારે હોય તો વસ્તુ વિનિમય કરી પોતે જરૂરી વસ્તુ લઈ શકે. ફળમાં પણ બદામ કે શ્રીફળ, એ સિવાય બીજા ફળ છે કે જે સડી જાય, બગડી જાય, કોઈના કામમાં ના આવે ને અંતે ફેંકી દેવી પડે, એવા વાપરવાના જ ના હોય, વાપરવા જ ના જોઈએ. શ્રીફળ છે, બદામ છે, એ લાંબા સમય સુધી રહે એવા ફળ છે. અને બીજી રીતના પણ કોઈ સગવડ કરી શકાય કે નૈવેદ્ય માટે એક બે પેટી એવી રાખવી જોઈએ કે જેમાં ભાવિકો નૈવેદ્ય રૂપે ભલે એકાદ વસ્તુ ચડાવે, કડક વસ્તુ જે હોય તે, અને બાકીના પૈસા નૈવેદ્યની પેટીમાં મૂકે, જે પૈસા પૂજારીઓને વેચી દેવાય, જેથી નૈવેદ્યની વિધિ પણ સચવાઈ જાય અને પૂજારીને પણ જરૂરિયાત હોય તે વસ્તુ મળી શકે. ધર્મના આગેવાનો છે, ટ્રસ્ટીઓ, એમણે મળીને આવું કંઈક વિચારીને એવા રસ્તા કાઢવા જોઈએ કે જેથી વિધિ પણ સચવાય, વસ્તુનો બગાડ પણ ન થાય ને પૂજારીને પોતાની જરૂરી વસ્તુ ખરીદી શકે. દેરાસરમાં બજારું અભક્ષ્ય મીઠાઈ પણ ના ચડે, કેમ કે એમાં તો દુકાનદાર સિવાય બીજા કોઈને ફાયદો નથી. એટલે ફળ નૈવેદ્ય ચડાવનાર ભાવિકોએ પણ વિવેકપૂર્ણ વિચાર કરી જે યોગ્ય લાગે તે કરવું, કેમ કે વિવેક એ જ ધર્મ છે તે યાદ રાખવું. બીજો, તમે જે ફૂલ વિશે પ્રશ્ન કર્યો છે તેના સંદર્ભમાં મારું પુસ્તક પ્રશ્નોત્તર રત્નમાલા ભાગ 2માં સવાલ નંબર 338 થી 338માં ઘણું સમજાવ્યું છે, ઘણા ખુલાસા કર્યા છે, તે પુસ્તક લઈને તમે વાંચી જાઓ. પુસ્તક ન હોય તો મને વોટ્સએપ કરો, તમારું નામ લખો, ક્યાં રહો છો તે લખો, અને બુક જોઈએ છે એટલું લખો, એટલે તમને ક્યાં ક્યાં પુસ્તક રાખ્યા છે ને તે મેસેજ મળી જશે, અને તેમાંથી જ્યાં તમને અનુકૂળ હોય ત્યાંથી કલેક્ટ કરી લો. બીજું, તમે જે સંપ્રદાયમાં જન્મ્યા છો તે સંપ્રદાયમાં જે જે વિધિ વિધાન તમે કરી રહ્યા છો તે માટે તમને કોઈ નિષેધ ના કરી શકે, પરંતુ દરેક જણે પોતે જ સમજીને એમાં લિમિટ મૂકી દેવી. દરેક રિવાજ પાછળ કાંઈ ને કાંઈ કારણ રહેલું હોય છે. અતિ પ્રાચીન તીર્થ સ્થાન હોય ને એમાં હલકા કે સારા દરેક પ્રકારના દેવદેવીઓ દર્શન ભક્તિ માટે આવતા હોય છે. તેઓ પૃથ્વીની દુર્ગંધ સહન નથી કરી શકતા, એટલે ફૂલોની સુવાસ એમને મદદરૂપ થાય છે. તેઓ ભક્તિ કરવા અતિ પ્રાચીન દેરાસરોમાં આવે છે, કેમ કે એમની પાસે ભક્તિ માર્ગ જ બચ્યો છે. તેઓની મનની મજબૂતાઈ માણસ જેટલી દ્રઢ નથી, હાઈ લેવલ પર નથી, તેથી તેઓ ધ્યાન માર્ગ અપનાવી શકતા નથી. તેથી તો દેવદેવીને અવધિ જ્ઞાન હોવા છતાં તે જ ભાવમાંથી એ લોકો મોક્ષ મેળવી નથી શકતા. ખ્યાલ આવ્યો? આપણે ભક્તિ માટે એમનું અનુકરણ કરીએ છીએ, પરંતુ દેવદેવી જે ફૂલની વૃષ્ટિ વગેરે કરે છે ને, કે બીજા જે કંઈ દ્રવ્ય વાપરે છે ને ભક્તિ માટે, એ બધા અચિત હોય છે, અચિત. એટલે દરેક વસ્તુ બહુ સમજીને કરવી. કોઈ પણ સંપ્રદાયમાં હો, એની સાથે લેવા દેવા નથી, પણ ભગવાનના આપેલા સિદ્ધાંતને નજર સમક્ષ રાખીને ચાલવું. કે ભગવાને શું કીધું છે, ભગવાને કીધું છે ઓછામાં ઓછી હિંસાથી કેમ જીવાય, એ પ્રમાણે જીવન જીવવું. ઓછામાં ઓછી હિંસાથી જે પ્રમાણે જીવી શકાય એ પ્રમાણે જીવન જીવવું, આ સિદ્ધાંત છે ભગવાને આપેલો. હવે આમાં તો કોઈ સંપ્રદાય બેમત નથી, બધા સંપ્રદાય આમાં સહમત છે કે ભગવાને આ રીતના કહ્યું છે. તો દરેક જગ્યાએ આપણે આપણા માટે આ સિદ્ધાંત એપ્લાય કરવો, પોતાના માટે, કોઈને શિખામણ આપવા માટે નહીં, બીજા કોઈને શિખામણ આપવા નહીં, ચર્ચા બહસ કંઈ કરવું નહીં. દરેક જણ પોતાને માટે અપનાવશે તો એકમાંથી અનેક થઈ જશે. કોઈ પણ સંપ્રદાયના રીતિ રિવાજને આપણે કાપવા જવું નહીં. એક વાત હંમેશા યાદ રાખવી કે બીજાની લાઈન કાપીને આપણે આપણી લાઈન મોટી નથી કરવાની. તમારે એની લાઈન નાની કરવી છે તો તમે તમારી લાઈન મોટી કરી દો, એટલે ઓટોમેટિક સામેલાની લાઈન નાની થઈ જશે. તો હંમેશા યાદ રાખો કે મારા ભગવાને ઓછામાં ઓછી હિંસાથી જીવવાનું કહ્યું છે, પહેલું જ પાપ પ્રણાતિપાત કહ્યું છે. તો મારે ક્યાં ક્યાં કાપ મૂકવો? દરેક જણ બીજાને કહેવા કરતાં પોતાના માટે આ એપ્લાય કરશે તો ધીરે ધીરે એકમાંથી અનેક થઈ જશે. વળી ફૂલો ચૂંટીને ચડાવવાની વાત જ નથી. પહેલાના સમયમાં ઘર છૂટા છવાયા હતા અને વનરાજી પુષ્કળ હતી, તેથી દરરોજ ફૂલો ખરીને જમીન પર ઢગલાત હતા. તેમાંથી સુગંધી અખંડ ફૂલો શોધીને લાવીને ચડાવવા. અત્યારે ઉલટી ગંગા વહી રહી છે, એટલે દરેક જણ પોતાને યોગ્ય લાગે તે રીતે વિવેકપૂર્ણ વ્યવહાર કરવો. વિવેક એ જ ધર્મ છે, તે ભૂલવું નહીં. અભિષેકમાં જે દૂધ વપરાય છે તેનું કારણ ફક્ત પાણીને દૂધિયા રંગનું બનાવવા માટે છે, કેમ કે દેવો અભિષેક માટે ક્ષીર સમુદ્રનું પાણી લાવે છે જે દૂધિયા રંગનું છે. ક્ષીર એટલે દૂધનો સમુદ્ર નહીં, દૂધ જેવા કલરનું પાણીનું પાણી જેનું છે એ સમુદ્ર. હવે એનું અનુકરણ આપણે કરીએ છીએ કે પાણીમાં દૂધ નાખીને દૂધિયો રંગ બનાવીએ, પણ આંધળું અનુકરણ ન કરાય. ક્ષીર સમુદ્રનો પાણીનો કલર દૂધિયો છે, પણ એ પાણી જ છે, દૂધના કોઈ લક્ષણ એમાં નથી. એ પાણીને જમાવવાથી દહીં નથી બનતું, એમાં દૂધ જેવી ચિકાશ નથી. વળી પાણીમાં દૂધ ભેળીને અભિષેક કરવાથી ક્યાંક ક્યાંક દૂધના કણો ભરાઈ રહે, અને એથી રાતના સમયે પ્રતિમાજી ઉપર કેટલા વાંદા જીવ જંતુ વગેરે જમા થઈ જાય. વળી આજકાલ ગાયોને હોર્મોન્સના ઇન્જેક્શન આપીને કેમિકલવાળું ભેળસેળવાળું દૂધ લાવીને એવું દૂધ પાણીમાં ભેળવવું યોગ્ય જણાતું નથી. કોઈ કોઈ સાહેબજીએ આના માટે પુસ્તક પણ લખ્યું છે કે આ બધા કારણો જોતા સ્વચ્છ નિર્મળ જળથી એ પણ લિમિટેડ જળથી જ અભિષેક કરવો એ યોગ્ય લાગે છે. છતાં પણ ધર્મના આગેવાનોએ આ સમય અને સંજોગ અનુસાર ભગવાનના સિદ્ધાંત સચવાય એ રીતે ફેરફાર કરવો અને ભક્તોએ પોતાની વિવેક બુદ્ધિ વાપરી પોતાની વિવેક બુદ્ધિ વાપરીને ક્રિયાવિધિ વગેરે કરવા. પણ કોઈને એવું ના કહેવું કે ભગવાન આ મીઠાઈના બદલે તને મીઠાઈ ચડાવવાના બદલે હું ગરીબોને મીઠાઈ આપીએ, આના બદલે ફલાણું આમ કરીએ, આના બદલે ઢીંકણું આમ કરો, એવું કોઈને કહેવું નહીં. કેમ કે કરવાવાળા બંને કરતા હોય છે, નહીં કરવાવાળા એકે નથી કરતા. ઓછામાં ઓછી હિંસાથી જીવન જીવવું એ ભગવાનના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી અને કોઈ પણ ધ્યાનમાં રાખીને વ્યક્તિગત રીતે જે યોગ્ય લાગે તે કરવું અને કોઈ પણ વસ્તુનો અતિરેક ન થાય એ ધ્યાનમાં રાખી ધર્મના આગેવાનો તથા ટ્રસ્ટીઓએ જે યોગ્ય લાગે તે રીતે ફેરફાર કરવો. ઓકે, This audio is by Subodhi Masalia. My name is Subodhi Masalia. My contact number is 885-00-885-67.